namo arihantanam, namo siddhanam, namo ariyanam, namo uvajhayanam, namo loye sambhasahunam. Mangalam bhagavan viro, mangalam gautamo gani, mangalam kunda kundaryo, jaina dharmostu mangalam. Mangalamai mangalakaram, vitarag vijnan, namo tani jate bhaye arihanta dimahan. Kari mangal kari ho maha, granth karan ko kaj, jate mile samaj sab, paave nij pad raj.
जो जैन सिद्धांत प्रश्नोत्तर माला है एनो दसमो मोक्ष मार्ग अधिकार अने एनी साथे आपे आजे मोक्ष मार्ग प्रकाशक जी नो मंगलाचरण लीधु. मोक्ष मार्ग प्रकाशक जी ग्रंथ यहाँ विराजमान है, एमांथी आपणे थोड़ू रेफरेंस लेशुं. जो सौथी पहला आ दसमा अधिकार नी विषय वस्तु शुं छे थोड़ुंक आपणे पहलेथी हाई लेवल जोईए, रिवाइज करीए. जो जेणे संकलन कर्युं छे आ पुस्तकनुं, एमणे बहु थॉटफुली अलग अलग प्रश्नों ने अहीं संकलित करीने मूक्या छे. विषय शुं छे के पांच संभायो मोक्षमार्ग प्रकाशक अधिकार, एनी अंदर विषय छे पांच संभाय. एमां पण वात कोणी उपाड़ी छे के द्रव्यलिंगी मुनिरा छे, अने एमना उपर अप्लाय कर्या छे के एमने आ पांच संभाय केवी रीतना मळता नथी अने एटले सम्यक दर्शन थतुं नथी. बहु सरस रीते आखू बधी जाणे कड़ीओ जोड़ी होय ने एवी रीतना मूक्यु छे. जो शुरुआत में आप जरा एक ग्लांस कर आगे 119मो क्वेश्चन है, दसमो अधिकार जो शुरू था त्याद. तो जो पांच संभाय शुरुआत करी तो पहला पांच संभाय नाम कीधा, काल लब्धि भवितव्य अथवा नियति, पी कर्म नो उपशम एट निमित्त, पुरुषार्थ और एक स्वभाव. आम कर पांच ना नाम आप पहला तो पची जो 120 121 122 आ बधु काल लब्धि बात करे छे. एटले पहला बधी काल लब्धि बात करी, पछी 123 हवे भवितव्य नी बात करवानी शुरू करी, निमित्त नियति नी बात करवानी शुरू करी. पछी जो आगळ हवे जोईए 126 थी लईने पुरुषार्थ नी बात मांडी छे के त्यारे मोक्षना उपाय माटे करवू शुं. तो द्रव्यलिंगी मुनिराजे केवो पुरुषार्थ करवो जोईए, आ आखो क्वेश्चन नो आंसर पुरुषार्थ की दृष्टि आपेल. बाकी तो करव शू, पांच समवाय जय भेगा तय ऑटोमेटिकली काम थे. तो कार्ड लब्धि एंगल थी आंसर आपो तो जय कार्ड थे तय स्वभाव एंगल थी आंसर आपो तो द्रव्य दृष्टि थी थे तो एम थाय स्वभाव तो पूरेपूरो कहीं करवा रू नहीं ख्याल आए. आंसर केवी रीतना आप पुरुषार्थ की दृष्टि थी करव शू तो कर्तव्य तो एक जो छेल्लो पेरेग्राफ है 126 में नीचे छेल्लो जीव नो कर्तव्य तो एक तत्व निर्णय नो अभ्यास है मळ्यु के करवु तो के जीवे एक स्वाध्याय अने तत्व निर्णय आ बे वस्तु करवा लायक छे अने एमा मेनली सात तत्व नो स्वरूप समझीने पोताना आत्मा नो स्वरूप समझी एमा लीन थवू ए आपणो मुख्य कर्तव्य छे. तो जो हवे प्रश्नोत्तर ना माध्यम थी 127-128 ત્યાંથી એ પ્રશ્નોત્તર ઉપાડે છે કે જો દ્રવ્યલિંગી મુનિરાજ આટલો બધો તો પુરુષાર્થ કરે છે ઓલરેડી કે એમણે ગ્રહસ્થપણું છોડી દીધું, મુનિ દશા લઈ લીધી, આટલા 28 મૂળગુણનું પાલન કરે છે, આટલા તીવ્ર તપશ્ચરણ આદિ કરે છે, તમે કહો છો પુરુષાર્થ નથી કરતા. એટલે ત્યાં એમ પછી કહે છે કે ઊંધો પુરુષાર્થ કરે છે, જે ડાયરેક્શનમાં પુરુષાર્થ કરવો જોઈએ એ ડાયરેક્શનમાં નથી કરતા. અને એના માટે થઈને પછી એમને કઈ જાતની વિપરીતતા છે એટલે 129, 130 અને 131 એમાં કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, આ ત્રણ જાતની વિપરીતતા દ્રવ્યલિંગી મુનિને તો છે પણ એ તો ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ છે. આપણને બધાને પણ આ બધી વિપરીતતાઓ છે બરાબર. તો જો આની ચર્ચા આપણે છેવટે લાસ્ટ ક્લાસમાં એકદમ એન્ડ અહીંયાથી કર્યું હતું, આનું જ આજે આપણે વિશેષ થોડું ચર્ચા કરવાનું છે. આ ટોપિક જે છે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કેમ કે આપણા બધાનું જે પ્રયોજન છે, સુખ પ્રાપ્ત કરવું છે, સમ્યક્તો પ્રાપ્ત કરવું છે, તો ક્યાં અટકી જઈએ છે? આટલો તો આપણે સ્વાધ્યાય કરીએ છીએ, રોજ મંદિરમાં આવીએ છીએ, રોજ પૂજ્ય ગુરુદેવજીના પ્રવચન સાંભળીએ છીએ. હમણાં સાંભળ્યું ને આજે આજે 33મી ગાથા પછીનું પ્રવચન હતું, 27-28 કળશ, કે પર્યાય દ્રષ્ટિ હટાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની, બસ એટલું કરવાનું. હા, પરથી દ્રષ્ટિ હટાવો, સ્વમાં દ્રષ્ટિના આટલું તો કરવાનું છે, તો પછી ક્યાં અટકી જઈએ છે? કેમ કે આમ ઉપદેશ તો જો ગુરુદેવજીનો આપણે પ્રવચન સાંભળીએ તો રોજ અલગ અલગ માધ્યમથી અલગ અલગ ગાથાઓથી સમજાવે ખરા, પણ ઉપદેશ શું આપે? ઉપદેશ લગભગ એક જ હોય કે પરદ્રવ્ય પરદ્રષ્ટિ હટાવો, સ્વદ્રષ્ટિ કર, એમ જ આવે. દ્રવ્ય દ્રષ્ટિ કરો, પોતાના આત્મામાં લીન થાવ, મુખ્ય ઉપદેશ તો એ છે ને બધે. તો પણ આપણે ક્યાં અટકી જઈએ? તો જો એના માટે થઈને આ ત્રણ વિપરીતતા આપણને કીધી છે, તો આ અહીંયા એક્ઝામ્પલ છે દ્રવ્યલિંગી મુનિરાજનું, એ દ્રષ્ટિથી તમે લેજો, પણ સાથે આપણા ઉપર કેવી રીતના અપ્લાય થાય એ વિચાર સાથે કરતા રહેજો. જો એના માટે થઈને આપણે મોક્ષના પ્રકાશકનું જરાક રેફરન્સ લઈએ જાય, જો મોક્ષના પ્રકાશક ગ્રંથ છે એમાં આ ચોથો અધિકાર છે. આ ચોથા અધિકારમાં પહેલા જનરલ સ્વરૂપ શું છે ત્યાં આવશે ને, ત્યાં સુધી આપણે જોઈએ. ચોથા અધિકારમાં જનરલી શું કીધું છે કે નિત્યા દર્શન, નિત્યા જ્ઞાન અને નિત્યા ચારિત્રનું વિશેષ નિરૂપણ. જો ચોથા અધિકારનું ટાઇટલ પેજ જ કાઢતો, ચોથા અધિકારમાં નિત્યા દર્શન, નિત્યા જ્ઞાન, નિત્યા ચારિત્રનું વિશેષ નિરૂપણ. એટલે જનરલી આપણે બધા જીવો જ્યાં નિત્યા દર્શન જ્ઞાન ચારિત્રમાં જોડાયેલા છે તો ક્યાં અટકતી હશે? એની વાત આપણી કરે છે. હવે જો એમાં એક એક ટોપિક વાઇઝ જોતા જઈએ તો સૌથી પહેલા મિથ્યા દર્શનનું સ્વરૂપ આવે. એ મિથ્યા દર્શનના સ્વરૂપમાં મુખ્ય પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થ કયા કયા છે, જો એની વાત કરે. જો આ ટાઇટલ આપણને કીધું, મિથ્યા દર્શન, જ્ઞાન અને ચારિત્રનું વિશેષ નિરૂપણ, બરાબર. હવે જરાક બે મિનિટ નીચે સ્ક્રોલ કરતા જશો. જો સૌથી પહેલા આવશે મિથ્યા દર્શન નું સ્વરૂપ, જો સૌથી પહેલા આવ્યું મિથ્યા દર્શન નું સ્વરૂપ, આ એ ચીજ પેજ ઉપર નીચે નીચે જાય. એના પછી આગળ કરતા જઈએ તો એ મિથ્યા દર્શન એટલે કે જીવની મિથ્યા, જે મિથ્યા શ્રદ્ધા થાય છે તો ક્યાં ભૂલ થાય? એમાં પહેલા કીધું પ્રયોજન અપ્રયોજનભૂત પદાર્થ, નીચેના પેજ પર પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થનું સ્વરૂપ. એટલે જીવને કયું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કયું અનઇમ્પોર્ટન્ટ છે એનું સ્વરૂપ. એના પછી જો આગળ મિથ્યા દર્શનની વાત કરું તો મિથ્યા દર્શનનું, મિથ્યા દર્શનની પ્રવૃત્તિ એમ કહ્યું કે જીવ ઊંધી શ્રદ્ધા કરે છે તો ક્યાં ઊંધી શ્રદ્ધા કરે, બરાબર. એના પછી સાત તત્વનું સ્વરૂપ શરૂ કરશે. હવે એના પછી આ મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ લીધું, એમાં આપણે થોડું વાંચવાનું. મિથ્યા દર્શનની વાત કરી, સાત તત્વની ભૂલની વાત કરી, હવે મિથ્યા જ્ઞાનની વાત કરે. જો એક સાધારણ પહેલા આપણે જોઈએ, સમજો આપણે પ્રયોજન છે ડોક્ટર થવું, મેડિકલ સ્કૂલમાં એડમિશન લઈ લઈએ, બરાબર. ડોક્ટર થવાનું પ્રયોજન છે, પણ આખો વખત આપણે હિસ્ટ્રીની બુક જ વાંચતા રહીએ અને હિસ્ટ્રીનું જ નોલેજ ભેગું કરતા જઈએ અને પછી એક્ઝામ આપવા જઈએ તો શું આવડે? કાંઈ ના આવડે. અને પછી આપણે ગમે તે લખીને આવે અને ફેલ જઈએ તો ફેલ થાય તો નેચરલી ઘરવાળા શું કે, અરે તું તો આટલું ભણતો હતો, આટલું બધું ભણતો હતો, આખો વખત વાંચતો જ રહેતો હતો અને તોય ફેલ થઈ ગયો. તો ફેલ થવાનું કારણ શું? ખોટો પુરુષાર્થ છે. જે વસ્તુ કરવાની છે એ નથી કરતા અને બીજી વસ્તુ કરીએ એટલે ફેલ થઈ જઈએ. હવે આપણા જીવન પર લગાવો, એ કરવાનું શું છે? સુખી થવા માટે કે દ્રવ્ય દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ કરવાની છે. આત્માની અંદર જે દ્રષ્ટિ એટલે શું? આત્મા દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? કે પોતાનું જ્ઞાન જે છે એ જ્ઞાન બધી પર વસ્તુમાં જોડાયેલી છે. જો આ મારું મંદિર, આ મારું ઘર, અમારા પરિવાર વાળા, આપણે આ વસ્તુ મને ગમે છે, આ મને ભાવે છે, મને આ સિરિયલ જોવી ગમે છે, આપણું જ્ઞાન કેવું છે? બધે પર વસ્તુમાં જોડાયેલું. એ પર વસ્તુમાં જોડાયેલા જ્ઞાનથી પહેલા તો એ સમજણ કરવાની છે કે અહીંયા એક આત્મા નામક કોઈ દ્રવ્ય છે. એ આત્મા નામક દ્રવ્ય એમાં એવી શક્તિ છે કે અનંત ગુણો એવા ભરેલા છે, એમાં જો કોઈ લીન થાય તો એને અનંત શાંતિ ઉપજે. આવી પહેલા સમજણ કરવાની છે. એ સમજણ કોણ કરશે? જ્ઞાન જ કરશે ને. જાણીને, જાણવાથી જ એ ક્લિયર થશે ને, એ માન્યતા થશે ને. માન્યતા નહીં, સોરી, એ જાણવાથી પહેલા એ નિર્ણય થશે ને. નિર્ણય થયા પછી માન્યતા થશે, બરાબર? તો એ પહેલા જ્ઞાનમાં એ સમજણ કર્યું. હવે એ સમજણ કરી અંદરથી આત્માની ખૂબ મહિમા આવી, તો એટલી મહિમા આવે કે જીવ એમાં લીન થઈ જાય તો એને સાચું સુખ પ્રગટ થાય. રસ્તો તો આ છે. હવે એની બદલે આપણે ધર્મના નામ પર શું કરીએ છીએ કે આપણે આપણું આમ જીવન એકદમ, આપણે આમ તો બધા સદાચારી જીવો છે ને, આપણે બધા જૈન જૈન ધર્મમાં જન્મેલા, જૈન આચાર વિચાર પાડવા વાળા, એટલે આમ તો આપણું જીવન ખૂબ સદાચાર હોય. પણ એક જાણે રૂટીન થઈ ગયું ને, સવારના આપણે ઉઠીને મંદિરના દર્શન પૂજન કરીએ, ગુરુદેવજીનું પ્રવચન સાંભળીએ, પછી આપણે આપણો કંઈક સ્વાધ્યાય થઈએ, બરાબર? એના પછી આપણું જે દૈનિક જીવન ચાલ્યું હોય, ખાવા પીવાનું, આમ તેમ ઘરનું કંઈક કામ હોય, બહારનું કંઈક કામ હોય, બધું કામ વામ કરીએ. પણ જે મુખ્ય વાત છે, ભલે ધર્મની વાત પણ આપણે સાંભળીએ છીએ, બધું કરીએ છીએ, પણ જે આત્માનો વિચાર, હું આત્મા છું અને આત્માનું સ્વરૂપ શું છે, એ વિચાર આપણે આખા દિવસમાં કેટલો કરીએ નથી થતો. આ તો જે હવે પર પદાર્થમાં જોડાયેલા છે, સમજો કોઈ અન્ય જીવો હોય, તે તો આખો દિવસ બહારની ગંદા પાણીની બધામાં જોડાયેલા છે, એની તો વાત જ નથી. આપણા જેવા જીવો જે હવે ધર્મના માર્ગમાં આવ્યા છે, આત્માનું શબ્દમાં નામ સાંભળતા થયા, પણ તો પણ આપણા વિચાર હજી આત્મા તરફ દોડતા નથી. હવે સેમ સિચ્યુએશન દ્રવ્યલિંગી મુનિરાજની છે કે આખો દિવસ આપણે બીજા પણ જોઈએ ને, ઘણા ઉપધાન તપ કરે ને આ કરે, તે તો કરે છે, શું ઉપવાસ કર્યો? ઉપવાસ કર્યો એટલે ખાધું નહીં, બરાબર? ન ખાધું એમાં આત્મા તો ક્યાં આવ્યો નહીં. પછી શું કર્યું કે ભગવાનના આટલા નમસ્કાર આદિ કર્યા, આટલા આપણે લોગસ આદિ બોલ્યા, કીર્તન ભગવાનની સ્તુતિ આદિ કરી, બરાબર? પણ મુખ્ય વસ્તુ જે છે કે હું આત્મા છું, એની મહિમા, એમાં લીન થવું, એ તો હજી બાકી રહી ગયું ને. હવે જે કરવાનું હતું એ બાકી રહી જાય છે, એટલે જીવ દુઃખમાં ને દુઃખમાં જ રહે છે. જો એની અહીંયા વાત કરશે, આપણે અહીંયા નિત્યા જ્ઞાનનું સ્વરૂપ થોડુંક વાંચીએ મોક્ષના પ્રકાશકમાં, એટલે આપણને લિંક બેસે અને પછી આપણે પ્રશ્નોત્તર માળામાં પાછા આવશું. જો નિત્યા જ્ઞાનનું સ્વરૂપ છે ને, પ્રયોજન ભૂત આપણે આવવું છે તો નેક્સ્ટ પેજ પર, એટલે પહેલો પેરેગ્રાફ થોડો ફાસ્ટ વાંચી લઈએ પછી આગળ વાંચીએ. જો પ્રયોજન ભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા, તેનું નામ નિત્યા જ્ઞાન, બરાબર? જે સાત તત્વ છે એને ખોટા જાણવા. એ સાત તત્વ એટલે હમણાં જે આપણે વાત કરી ને, હું આત્મા છું, એમાં લીન થવું એ સુખનું કારણ છે, આ બધા આ જીવ તત્વની ભૂલ, આચરણ તત્વની ભૂલ, આ બધું આમાં આવી ગયું, બરાબર? તો એને ઊંડા જાણ્યા એ નિત્યા જ્ઞાન છે. એ વડે તે તત્વોને જાણવામાં સંશય વિપર્ય અને અનવ્યવસાય થાય છે. તત્વોને જાણવામાં સંશય થાય છે, વિપર્ય થાય છે ને અનવ્યવસાય થાય છે. આ ત્રણ શું છે આપણે જોઈએ. આ ત્રણ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જ્ઞાનની મિસ્ટેક છે. જે વસ્તુ જીવે જાણીને એકદમ નિર્ણય કરવાનો હતો, તો એ જાણવામાં જેથી સંશય રહી જાય આમ છે કે તેમ છે, તો પછી નિર્ણય કેવી રીતના થાય? ન થાય ને. જો એ અહીંયા છે, જો ત્યાં આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, એટલે આમ છે કે આમ છે, આમ છે કે આમ છે, આ એ છે કે ટી છે, ક્લેરિટી જ નથી. એવું જે પરસ્પર વિરુદ્ધ પૂર્વક બે પ્રકારનું જ્ઞાન, એનું નામ સંશય. એટલે હું જીવ છું તો જીવનું સ્વરૂપ આવું હશે કે આવું હશે, આમ હશે કે તેમ હશે. હજી તો આપણે ઘણા લોકોને શું શાસ્ત્રીય જ્ઞાન પણ બરાબર ન હોય, હજી તો જીવ અરૂપી હશે કે રૂપી હશે, એમાં સુખ હશે કે નહીં હશે, આ તો મોટી મોટી ભૂલો થઈ ને, કેમ કે શાસ્ત્રીય જ્ઞાન જ બરાબર હતું. હવે ચલો જેને શાસ્ત્રીય જ્ઞાન તો બરાબર કરી લીધું, પણ હજી એનું ભાવ ભાષણ નથી થયું, અંદરમાં એનું કનેક્ટ નથી બેઠું. તો આમાં તો વાંચી લીધું કે ભાઈ જીવમાં અતિન્દ્રિય સુખ છે, પણ અતિન્દ્રિય સુખ આવું હશે કે આવું હશે? આવી કલ્પના આપણા બધાના જ્ઞાનમાં ચાલતી જ હશે અત્યારે, કેમ કે આ અતિન્દ્રિય સુખની વાતો તો આપણે ગુરુદેવજીના મોઢેથી રોજ સાંભળીએ છીએ, બરાબર ને? પણ આપણા અનુમાનમાં પણ નથી આવી હતી. અનુભવની વાત દૂર છે, પણ અનુમાનમાં એકવાર આવે તો એનું કંઈક આપણને કલ્પના થાય તો એના તરફ આપણે મહેનત બી કરીએ. ચાલે છે ને? તો આપણું તો આમ જાણે જીવન બધું બરાબર ચાલે છે ને, ખાવા પીવાનું બધું બરાબર ચાલે છે, શરીરનું બધું બરાબર ચાલે છે, ધંધા પાણી બરાબર ચાલે, કઈ તકલીફ કઈ નથી. તો અતિન્દ્રિય સુખ શું છે એની માટે એ તરફનો આપણો જે પુરુષાર્થ હોવો જોઈએ એવો હજી નથી ચાલતો. ખ્યાલ આવે ને? તો આ સંશય છે આપણા જ્ઞાનમાં કે આમ હશે કે આમ હશે, એટલે આવા રિયલી કઈક સુખ હશે કે ખાલી વાતો છે એમ. આ જાતનો સંશય જયારે જ્ઞાનમાં રહી જાય છે તો પછી મિથ્યા જ્ઞાન કહેવાય છે. એક કહ્યું પછી બીજું, જેમ હું આત્મા છું કે શરીર છું, આ જેને સ્વાધ્યાય આદિ ન કર્યો એના માટે સ્થૂળ ભૂલો દેખાડી છે અહીંયા. આવી સૂક્ષ્મ ભૂલ આપણા અંદરમાં પણ ક્યાંક ક્યાંક રહેતી જોડે છે. આવું જેનું સોરી, હું આત્મા છું કે શરીર છું એમ જાણવું છે સંશય, બરાબર? આ એક શરીર. હવે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક આમ જ છે, સ્પેશિયલી આજના યંગ જનરેશનમાં તમે બહુ જોશો આ કે ના ના, એવું કઈ આત્મા જેવું કઈ દેખતું નથી. હા ભાઈ, આ તો આ શરીર જે છે દેખાય છે, મેડિકલ જે આપણને ભણાવે છે એ જ બરાબર છે. એમાં શું, જ્ઞાન તો આપણા બ્રેઇનમાં જ છે ને, એમાં શું આપણા જે મેકેનિઝમ બ્રેઇનનું બધું ચાલે છે ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શનથી, સોડિયમ ને પોટેશિયમના બેલેન્સથી, તો એનાથી આપણા બધા જ્ઞાનના રિસેપ્ટર્સ ને બધું ચાલે છે. હવે એમાં આત્મા ક્યાં આવ્યો વર્ષમાં? આ લોકો આવી બધી જે માન્યતા થતી જાય ને એ આ વિપર્ય છે. એવું એક રૂપ જ્ઞાન તેનું નામ વિપર્ય, જેવું વસ્તુ સ્વરૂપ છે એનાથી ઊંધું જ્ઞાન તેને વિપર્ય કહેવાય. જે રીતે હું શરીર જ છું એમ, હવે ત્રીજું કાંઈક છે અનદ્ય વસાય, કાંઈક છે એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનદ્ય વસાય. આમ એટલે આત્મા જેવું છે, હવે હશે આપણને શું કઈક હશે એમ એમ કરીને એ જાતની પુરુષાર્થ પૂર્વક મહેનત જ ન કરવી કે તમે નિર્ણય સુધી પહોંચો જ નહીં, તો એવું એને અનદ્ય વસાય કહેવાય. જેમ હું કોઈક છું હશે, આત્મા હું તમે કહો છો આત્મા છે તો હશે એમ, પણ એવો આપણે નિર્ણય નથી કર્યો એમ, તો એમ જાણે છે અનદ્ય વસાય. બરાબર? આ ત્રણ ભૂલ કેમાં બતાવી કે પ્રયોજન ભૂલ જીવાદી તત્વોમાં સંશય વિપર્ય અને અનદ્ય વસાય, આ ત્રણ પ્રકારની ભૂલો છે તેને મિથ્યા જ્ઞાન કહે છે. બરાબર? આ મેં શું કામ આવ્યું છું કે જે મૂળ વસ્તુ જાણવાની છે, ફરીથી કોરિલેટ કરો આપણા પહેલાના એક્ઝામ્પલ, કે થવું છે ડોક્ટર અને પેલો હિસ્ટ્રી વાંચે છે, બરાબર? હવે એને ડોક્ટર થવામાં જે પણ એના સિદ્ધાંતો હોય એમાં સિદ્ધાંતોમાં સંશય પણ છે, કદાચ ઘણી જગ્યાએ રોંગ સ્વાધ્યાય કરે એટલે ઊંધી માન્યતા છે એને, એટલે વિપર્ય પણ છે, અને કાંઈ થશે હવે ઠીક એમ કરીને અનદ્ય વસાય પણ છે. કેમાં? જે ડોક્ટર એની સ્ટડીઝમાં, અને એને રસ તો હિસ્ટ્રીમાં જ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ ત્રણ પ્રકારની ભૂલ આપણા બધાના જીવનમાં ડેલી થઈ રહી છે. કોના વિષયમાં? કે મોક્ષ માર્ગ અને આત્માને સુખી થવાનો માર્ગ શું છે એ બાબતમાં. હવે એના જ કન્ટિન્યુએશનમાં આગળ પણ એક સવાલ મેં બધું છે, આપણે એ થોડું સ્કીપ કરીએ છે. આપણે જે મૂળ આપણે વાંચ્યું છે આ કારણ ઉપર એની ઉપર આવે છે. જો નેક્સ્ટ પેજ ઉપર છે પ્રશ્ન, મિથ્યા દ્રષ્ટિ જીવાદીના સાત તત્વોના અયથાર્થ જાણવાના મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી અને સર્પાદીના વિષયમાં અયથાર્થ જ્ઞાનને સમ્યક જ્ઞાન કેમ કહો? જો એક નેક્સ્ટ પેજ પર આવું જરા, એમાં પ્રશ્ન છે વચ્ચે. જો આગળ શું કીધું એના કોન્ટેક્ટ કોન્ટેક્ટ છે કે સમ્યક દ્રષ્ટિ કોઈ જીવ હોય એ અહીંયા દોરડું પડ્યું, સમજો વાયર પડ્યો છે અહીંયા, કે વાયર ને ભૂલથી અંધારામાં તાપ પણ જાણી લે તો પણ એનું જ્ઞાન સમ્ય જ્ઞાન. અને કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એ બરાબર અને ચકાસી ને તો વાયર છે, વાયર ને વાયર જ કહે તો પણ એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. એવું કે એને તો સાચું જાણ્યું ને, મિથ્યા દ્રષ્ટિ જીવ તો સાચી વસ્તુ જાણે તો એનું જ્ઞાન કેમ મિથ્યા? જેવી રીતના સમજો આપણે બધા, આપણે લૌકિક એક્ઝામ્પલ લઈએ ને, આપણે બધા આપણા લૌકિક વ્યવહારમાં તો કેટલા સ્માર્ટ છે કે નહીં. જેવી રીતના હવે મંદિરમાં આવીએ હોય તો કઈ જાતના કપડાં પહેરવાના, પછી ઘરમાં હોઈએ તો કઈ જાતના કપડાં પહેરવાના, અથવા આપણે સમજો કે એકદમ પરિવારના નિકટજનોના ઓલા સંપર્કમાં હોય તો કઈ જાતની વાતો ચીતો કરવાની, અને કોઈ સમાજના કોઈ મોટા વ્યક્તિ આવે અથવા દેશના કોઈ મોટા વ્યક્તિ આવે તો આપણે ઓટોમેટિકલી વધારે આદરથી એવી રીતના વાત કરીએ છીએ. તો આપણને આ લૌકિક બધી સેન્સ તો છે કે એ તો જેવી હોવી જોઈએ એવી જ છે કે નહીં? તો પછી અમને કેમ મિથ્યા જ્ઞાની કહેવાય? હા, એટલે અહીંયા એ જ આન્સર આપશે કે જે વસ્તુને જાણવાની હતી એને તો ન જાણે, અને અન્ય વસ્તુમાં તમે એકદમ એમ જોઈએ ને એકદમ પરફેક્ટ થઈ ગયા એનો શું ફાયદો? જો એના જ આન્સરમાં આપણે જે રીતના ફરીથી જે કહ્યું એક્ઝામ્પલ લીધું કે થવું છે ડોક્ટર, અને ડોક્ટર થવા માટે જે વસ્તુ જાણવી જોઈતી હતી એ તો ન જાણે, અને કહ્યું હિસ્ટ્રીમાં આમ હતું ને આમ હતું ને આમ હતું ને બધું કદ બરાબર એકદમ જાણી લીધું, તો એનો શું ફાયદો થયો? સુખી થવા માટે જાણવો હતો આત્માને, હવે એને તો આપણે ન જાણ્યા. અને સપોઝ કિચનમાં કોઈ રસોઈની કેવી રીતના પરફેક્ટ રેસીપી બનાવી એ જાણી લીધી, અથવા બિઝનેસમાં કોઈ પર્ટિક્યુલર બિઝનેસ એકદમ પરફેક્ટલી કેવી રીતના કરવો એ તો જાણી લીધું, તો એનો શું ફાયદો? જે વસ્તુ કરવાથી જીવને આત્મિક શાંતિ મળે છે એ તો હજી જાણી નથી. તો અન્ય વસ્તુ જાણીને જીવને નિત્ય જ્ઞાન કે સમ્ય જ્ઞાન કહેવાતું નથી. જો આ કોન્સેપ્ટ જરા ધ્યાનથી સાંભળજો, કોઈ બી જીવ હોય ને એને જ્ઞાનની ઘણી તાકાત હોય, અને જ્ઞાનની ઘણી તાકાત હોય જેવી રીતના અન્ય જીવો પણ છે ને વિશ્વમાં, તો અમુક બહુ એકદમ ઇન્ટેલિજન્ટ લોકો હોય ને, આઇન્સ્ટાઈન જેવા બધા જે પણ બહુ ઇન્ટેલિજન્ટ લોકો હોય છે ને, તો વસ્તુ સ્વરૂપના પૂતગલના અન્ય સિદ્ધાંતોને એને બધું સ્ટડી કરે છે. હવે એમાં ગમે તેટલું ડીપ વયા જાય પણ જ્યાં સુધી આત્માને ન જાણે ત્યાં સુધી એ જે આત્મિક શાંતિ છે એ મળતી નથી. હવે હું ક્રિકેટમાં ગમે તેટલો સ્માર્ટ થઈ જાઉં, સચિન તેંડુલકરથી બેટર રમું અથવા પાછળની હિસ્ટ્રીને બધું જેવું બધું મને એકદમ વિશેષતાથી ખ્યાલમાં આવી જાય, તો એનાથી આત્માની શાંતિને કંઈ પ્રાપ્ત થતી નથી. એવી જ રીતે અહીંયા આજે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જે વસ્તુ જાણવાની છે એને પ્રયોજનભૂત સાત તત્વ કહેવાય છે. હવે એ ન જાણીને કોઈ અન્ય વસ્તુ જાણીને જો આપણે સુખી દુઃખી થવા માંગતા હોઈએ તો એનાથી તો કઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ખ્યાલ આવે છે ને? વધારે જ્ઞાનની જરૂરત નથી. જ્ઞાન જ્યાં જોઈએ જે પ્રયોજનભૂત વસ્તુ છે ત્યાં લગાવવું ઇમ્પોર્ટન્ટ છે. આ મૂષા પ્રકાશક હોય આગળ ટોડેલી કહે છે કે કોઈ અગ્નિ પંચેન્દ્રિય હોય તો એને તમને એને પણ એટલું જ્ઞાન ઇનફ છે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. એટલે આ બર્ડ જોઈએ ને, પોપટ છે અથવા કૂતરા આદિ ઓટીજન્સ છે અથવા પેલું સાપ આદિ છે, એ બધાને ઇનફ જ્ઞાન છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. પણ પોઈન્ટ એ છે કે એ જ્ઞાનને ક્યાં લગાવે છે? આપણી પાસે તો બહુ વધારે જ્ઞાન છે, ચાલે આપણા બધા જ પાસે. ઘણા લોકોને પેલું વિચાર આવે ને કે હવે આમ ઉંમર મોટી થઈ ગઈ અથવા હવે આમ એટલે મારી મેન્ટલ શાર્પનેસ એટલી નથી તો કઈ યાદ રહેતું નથી. યાદ રહેતું નથી એટલે પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ શું છે કે આપણું જે જ્ઞાન છે એને આપણે ક્યાં લગાવવાનું છે એ આપણને ખબર નથી, અને બીજે બધે લગાવીએ છીએ. ચાલે ને? એટલે મિથ્યા જ્ઞાન એને કારણે થાય છે. જો હવે આપણે મેઇન ક્વેશ્ચન ઉપર આવીએ છીએ, મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોના અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોરડી સર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્ય જ્ઞાન કહો. એટલે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તો તમારી વાત બરાબર છે, એ જીવને બરાબર નથી જાણતો, ઓકે અગ્રી, પણ એ બાકીની લૌકિક વસ્તુ તો જાણે છે ને, તો એ બાબતમાં તેમને સમ્ય જ્ઞાન કહો. એમનું અહીંયા જે નિત્યા જ્ઞાન એટલે નિત્યા દર્શન, નિત્યા જ્ઞાન નિત્યા ચારિત્ર, અથવા સમ્યક દર્શન સમ્ય જ્ઞાન સમય ચારિત્ર, આ શબ્દ જે પડ્યા છે તે કોના કોન્ટેક્સ્ટમાં છે? કે આત્માને યથાર્થ જાણે છે તેની, એ કોન્ટેક્સ્ટમાં છે. જે આપણે રત્નત્રય કહીએ ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો એ જેને પ્રાપ્ત થાય, આપણે સમ્યક દ્રષ્ટિ જીવોની કેટલી મહિમા કરીએ છીએ, તો એ મહિમા કરીએ છે એટલે એ જીવોને જે વસ્તુ જાણવાની હતી એનું યથાર્થ જ્ઞાન થયે છે. બાકીનું નવી હોય, હવે તમે પૂજ્ય ગુરુદેવજીને સ્માર્ટફોન આપો કે ભાઈ કરી આપો, તો એમને ન આવડે. કેમ ન આવડે? એ જમાનામાં હતા જ નહીં. હવે આપણા જમાનાના કોઈ નાનું બાળક હોય તો એને પણ સ્માર્ટફોન વધારે સારો આવડે, પણ એ ઓલા વાતમાં પ્રયોજનભૂત જ નથી. ખ્યાલ આવ્યું કે નહીં? પ્રયોજનભૂત એટલે શું? કે જે વસ્તુ જાણીને જીવ સુખી થઈ શકે એ વસ્તુને પ્રયોજનભૂત કહેવાય. હવે એ બાબતમાં જો જીવ અમુક રીતે વસ્તુને નથી જાણતો તો એને આ ત્રણ પ્રકારની ભૂલ આવે છે. એ ભૂલને આપણે જોઈશું. જો ઉત્તર, મિથ્યા દ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી, તેથી તે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા વા ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે. હવે આ સત્તા અસત્તાનો વિશેષ ભેદ નથી એનો શું મતલબ? કે જેવું વસ્તુ સ્વરૂપ છે એવું વસ્તુ સ્વરૂપનું એને બરાબર ખ્યાલ નથી, તો એને આ ત્રણ પ્રકારની ભૂલ થાય છે. હવે ત્રણ પ્રકારની ભૂલનું વિશેષ ડિટેલ હવે નીચે કહેજો. ત્યાં જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે. આ કારણ વિપરીતતા કેવું છે ને? તો જેને ત્યાં જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે, અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. જેવી રીતના સમજો કે આપણને સમજો ખૂબ ભૂખ લાગી અને એને કારણે આપણને દુઃખ થાય છે, તો હવે એનું મૂળ કારણ શું? મૂળ કારણ અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો મૂળ કારણ એ નથી કે આપણને ખાવાનું મળ્યું કે ન મળ્યું. મૂળ કારણ શું છે? કે એ ખાવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, બરાબર. એની પાછળ મૂળ કારણ શું છે? ઈચ્છા ઉત્પન્ન થવાથી દુઃખ થયું એનું કારણ. એની પાછળનું મૂળ કારણ એ કે આ શરીરને પોતાપણે માન્યું છે, બરાબર ને, કે આ મારું શરીર છે અને મને ભૂખ લાગી છે. એની પાછળનું મૂળ કારણ શું? કે આ હું આત્મા છું એ માન્યું નથી. તો જે મેઇન વસ્તુ છે ત્યાં સુધી પહોંચતા નથી અને ઉપર ઉપરથી વસ્તુને જાણવાની કોશિશ કરીએ છીએ, તો એને કારણે દુઃખી થઈ જાય. જે રીતના સમજો કે આપણા આપણને શરીરમાં કંઈક થાય, સપોઝ માથું દુખે છે ખૂબ, તો માથું દુખે છે તેના માટે આપણે શું ટ્રીટમેન્ટ કરીએ? કે પેરાસિટામોલ ગોળી ખાઈ લઈએ કે બામ લગાવી દઈએ, તો એ સિમ્પટોમેટિક રિલીઝ થઈ જાય. એ જે સિમ્પટમ દુખતા હતા એ જ્ઞાનને દબાવી દઈએ. પેરાસિટામોલ શું કરે? કંઈક માથું મટાડતું નથી, એ 4 કલાકમાં એ જાતનું જ્ઞાન દબાવી દે છે, એટલે તમને એ જાતનું જ્ઞાન ન થાય. એટલે તમને શું લાગે કે ભાઈ નથી દુખતું, પણ માથું દુખવાનું મૂળ કારણ શું? કે ભાઈ પેટમાં કઈ વિકાર છે, અથવા તો તમારે એવું કોઈ સ્ટ્રેસ છે, અથવા તો તમને શરીરમાં કઈક વાયરસ કે કઈક ગયું છે કે જેને કારણે બધી ઇફેક્ટ આવે. આનું મૂળ કારણ ગોતવું જોઈએ ને, અને પછી એને દૂર કરીએ તો પેલું માથું દુખવાનું ઓટોમેટિકલી મટી જાય. એવી જ રીતે અહીંયા જીવને સુખી થવું છે તો અહીંયા પ્રકરણ દ્રવ્ય મૂકેલું છે ને, જીવને સુખી થવું છે, સુખી થવા માટે પોતાના આત્માને જાણીને અને મહાપદાર્થમાં લીન થવું, એ સુખ ઉત્પન્ન થવાનું કારણ હતું. એની બદલે એમ દ્રવ્યલિંગી મુનિરાજ શું કરે છે કે આખી દ્રષ્ટિ એમની બહારની વસ્તુઓને પ્રેરવામાં અટવાઈ ગઈ. શરીરને જે નગ્ન દિગંબર મુનિ દશા લીધી, 28 મુર્ગોનું એકદમ નિરંતરાય પાલન કરે છે, બધું ચોખ્ખું કરે છે. ખરેખર એ દ્રવ્યલિંગી મુનિ પણ છે ને વંદનીય છે એમ કીધું છે આપણા શાસ્ત્રો, કે તમે એમને પણ મુનિરાજ જેવો જ આદર સન્માન આપી શકો. કેમ કે એમનું અંતર લૌકિકમાં એમના અંતરનો ભેદ જે છે એ તો એમને જ ખ્યાલ છે, અથવા કેવડી ભગવાન જાણે છે, આપણને બહારથી જોઈને ખબર નથી પડતી. પણ એ અંતરમાં એમને જે આ પ્રકારની સાચા સ્વરૂપને ઓળખવામાં કારણ રૂપની ઈચ્છા રહી છે કે સાચું સુખ મને કયા કારણથી પ્રાપ્ત થશે, એને કારણ વિપરીતતા કહેવાય. બરાબર, આ એક થયું. હવે બીજું જોઈએ, જો ફોર્થ લાઈન, જેને જાણે છે તેના મૂળ વસ્તુ સ્વરૂપને તો ન ઓળખે અને અન્યતા સ્વરૂપ માને, તે સ્વરૂપ વિપરીતતા છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું વસ્તુનું સ્વરૂપ હજી નથી માનતા. આ મારું છે, આ મેં કર્યું. આપણે પણ લૌકિકમાં એવું જ માનીએ છીએ કે જો આજે મેં કેટલો સરસ સ્વાધ્યાય કર્યો, આજે મેં ગુરુદેવજીનું કેટલું સરસ પ્રવચન સાંભળ્યું, અરે આજે તો મારા પરિણામ પૂજા વખતે કેટલા સરસ રહ્યા, આજે તો કેટલો સરસ અભિષેક કર્યો, અરે આ આજે કેટલું સરસ કર્યું, કેટલું સરસ કર્યું. આ સરસ નથી, પોતાના આત્મામાં જે લીન થાય અને અંદરથી આનંદ આવે એ સરસ છે. કારણ કે આ તો ઉપરના શુભ ભાવ છે, એ ઘડીકમાં શુભ ભાવ થયા, ઘડીકમાં અશુભ ભાવ થયા, એ તો ઓલો બંદર ગુલાટ મારે ને એના જેવું છે. અને દર અંતર્મુહૂર્તમાં આવું ચાલ્યા જ કરે છે. એ શુભ ભાવ પણ આપણે એમ કહીએ ને થયા કે મેં નથી કર્યા ને, મેં તો નથી કર્યા, એની જાતે થયા ને. આજે બહુ સરસ શુભ ભાવ થયા. શુભ ભાવ એટલે ખરેખર જો રાગના પરિણામ છે ને, અને ગુરુદેવજી જો કહે છે ને રાગ અને જ્ઞાન જુદા જુદા છે. એ રાગ આજે જ આવ્યું છે, પર ભાવ છે એટલે પર દ્રવ્ય છે એટલે મારા નથી, એમ કરીને ત્રણ શબ્દ જતા, પર ભાવ છે, પર દ્રવ્ય છે એટલે મારા નથી. તો પછી એને પોતાના માનવા એ સ્વરૂપ વિપરીત થાય. હવે જો થર્ડ, તથા જેને તે જાણે છે તેને એ એનાથી ભિન્ન છે અને એ આનાથી અભિન્ન છે એમ યથાર્થ ન ઓળખતા અન્યથા ભિન્ન અભિન્ન પણ માને, તે ભેદાભેદ વિપરીતતા છે. જેવી રીતના જીવમાં જ્ઞાનાદિ ગુણો આદિ છે, એ જ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપ વ્યવસ્થિત ન જાણવું અને પર પદાર્થના જે સ્વપદ આજે પ્રવેશ સોરી સ્વર્ણ આદિ છે ઉદ્દલમાં, એને વ્યવસ્થિત ન જાણવું. ખાલી પરિભાષામાં નહીં, અંદર પોતાના આત્માના અનુભવમાં, જ્યારે આત્માના અનુભવની વાત આવે છે ત્યારે પર પદાર્થમાં એમાં જોડાણ થઈ જાય છે, એનું જે લક્ષ્ય આપણે કહીએ એ પર તરફ વળી જાય છે, ત્યારે ભેદાભેદ વિપરીતતા થાય. જેવું વસ્તુનું સ્વરૂપ છે એને વ્યવસ્થિત નથી જાણતા તો આ બધી ભૂલો થાય છે. જો આ નીચે થોડુંક એક્ઝામ્પલ્સ કદાચ આપે છે, જો એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને, તેમ મિથ્યા દ્રષ્ટિ તેમ મિથ્યા દ્રષ્ટિમાં અન્યથા પણ અન્યથા જાણવું હોય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પેલા દારૂ પીધેલા વ્યક્તિ જેવો છે, કે એને જાણે ભાન નથી કે હું કોણ છું અને મારા પરિવાર વાળા કોણ છે. એવી રીતના જીવને ભાન નથી કે હું કોણ છું અને મારું વસ્તુ સ્વરૂપ શું છે. જો વળી જેમ કોઈ કાળમાં તે કેફી મનુષ્ય માતા વા સ્ત્રીને સ્ત્રી પણ કહે તો પણ તેને નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ શ્રદ્ધા તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. એવી રીતના આપણે પણ વાત કરીએ ને કે હું ચિદાનંદ શુદ્ધ ઘન એક ભગવાન આત્મા છું, તો છીએ તો ખરા, પણ જેવી રીતના પેલો દારૂ લ્યો આ મારી માતા છે એવી રીતના કહે છે, પણ એને સાચો નિર્ણય નથી. એવી જ રીતે હું છું તો એવો આત્મા, પણ મને એવો નિર્ણય નથી કે જાણે પેલા દારૂ લ્યા પીધેલા એના જેવું છે. એ ખાલી કહેવા માટે કહી દઈએ, દેખાદેખી બોલીએ છીએ. ગુરુદેવ શ્રી એ કીધું એ શબ્દ આપણને યાદ રહી ગયા એટલે આપણે ભૂલી ગયા. જેવી રીતના આપણે અંકલ આપણે પૂજામાં અર્ઘ લઈએ ને, તો હવે જેવા વાક્ય હેમંતભાઈ બોલ્યા હોય એટલે અર્ઘ બોલવામાં એવો આપણને યાદ રહી જાય, આટલા વર્ષોથી પૂજા કરીએ એટલે પછી આપણે અર્ઘ બોલીએ તો આપણે પણ એ જ વાક્ય બોલીએ. પણ હવે એમને અંદરથી જેવા ભાવ આવતા હોય એ વાક્ય બોલવામાં એવા આપણને આવતા હોય કદાચ ન આવતા હોય. બસ આ એના જેવું છે કે ગુરુદેવ શ્રી એ તો પોતાના આત્માનો અનુભવ કર્યો અને અંદરથી કે આ સમજાણું કાંઈ. હવે આપણે પણ એવી રીતના કહીએ કે ભાઈ સમજાય છે, પણ એમના જેવા ભાવ હોય એવા આપણા ભાવ હોય જરૂરી નથી ને. તો ત્યાં શું પ્રોબ્લેમ આવે છે, ત્યાં ત્રણ પ્રકારની વિપરીતતા આપણા જ્ઞાનમાં અંદર પડેલી છે, એને કારણે સાચો નિર્ણય થઈ શકતો નથી. જો આગળ વાંચીએ તેમ નીચેથી ચોથી નહીં, તેમ મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને અન્ય પણ જાણે તો પણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાની સહિત જાણતો નથી, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. જેવી રીતના મિથ્યા દ્રષ્ટિ જેવા વાયર ને વાયર કહે છે, પણ એને સાથે અંદર નિર્ધાર કેવો રહેલો છે કે જો આ વાયર છે આ મારા મંદિરનો વાયર છે, આપણા માઇક માટેનો વાયર છે, એની આપણે સંભાળ કરવી જોઈએ. આ બધું આપણા જ્ઞાનમાં રહેલું છે ને પાછળ બેકગ્રાઉન્ડમાં, કે આપણે એનું વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ, એની જાળવણી કરવી જોઈએ, એ લાંબો વખત સુધી ચાલે. આ બધું આપણા જ્ઞાનમાં આવી રીતના બેસેલું છે. અને સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં કેવી રીતના બેસેલું છે, આ વાયર છે ભાઈ, પૂજલના પરમાણુનો સ્કંદ છે, એની પરિણતિ લઈને આવ્યું છે, એના એની જે પર્યાય થવાની છે એના યોગ્ય કાળે પર્યાય થવાની છે. અત્યારના આ સ્કંદના ફોર્મમાં છે, હવે એનો કાળ આવશે તો એના પરમાણુ બદલાઈ જશે. ત્યાં ઓનરશીપ નથી, સમ્યક દ્રષ્ટિને ત્યાં એવી રીતના ઓનરશીપ નથી કે આ મારું છે, મારે આમ કરવાનું છે, આમ છે તેમ. એ તો બધી વસ્તુને આમ સમતા ભાવથી જાણે, એટલે એમનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને આપણું આ મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન મિથ્યા છે. હવે સમ્યક દ્રષ્ટિને ક્યારેક આમ જાણવામાં ભૂલ થઈ જાય કે ભાઈ આ ભલે વાયર નહીં, ભલે એને કંઈક બીજું જાણી લે, દોરડી પડી છે એમ જાણી લે, પણ ત્યાં પણ એમને તો એવું જ્ઞાન છે કે આ દોરડી છે, પૂતગલનો સ્કંદ છે. તો એમને એ બાબતમાં એ સમ્યક જ્ઞાન કહેવાય. ખ્યાલ આવે ને? જો એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ, બરાબર? જો આ ત્રણ પ્રકારની જે જાણવામાં ભૂલો થાય છે, પ્રવૃત્તિતા, વિલાવી વિચિતતા, કારણ વિચિતતા, એને આપણે એને જોઈ, જો આપણે ફરીથી પ્રશ્નોત્તર માનવામાં આવી જઈએ, આપણે કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ, ફરી પાંચ સમવાયની વાત ચાલતી હતી, એમાં પુરુષાર્થ સમવાયની વાત ચાલે છે કે પુરુષાર્થની દ્રષ્ટિએ જીવે શું કરવા યોગ્ય છે, તો જીવે સ્વાધ્યાય અને તત્વ નિર્ણય જ કરવા યોગ્ય છે. હવે જે નથી કરતો એને શું થાય છે, એને આ ત્રણ પ્રકારની વિપરીતતા જોવામાં આવે છે. એક્ઝામ્પલ તો લીધું દ્રવ્ય લીધું મુનિરાજનું, પણ એ જ વસ્તુ આપણા પર પણ એટલી જ લાગુ પડે છે કે આપણે એક્ઝામ્પલ જોયું ને અત્યારે દ્રવ્યલિંગી મુનિરાજ એ વ્રત તપ આદિમાં લીન છે, આપણે તેમાં લીન છે, આપણે તો પાપ ભાવોમાં લીન છે વર્તમાનમાં. પાંચ ઇન્દ્રિયના વિષય કહો કે ભાઈ આ એસી વધારે છે ઓછું છે, ઠંડી લાગે ગરમી લાગે, આ લાઇટ વધારે છે ઓછી છે, આ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ થયા છે ને, સ્પર્શ ઇન્દ્રિયનો ભોગ, રત્નેન્દ્રિયનો ભોગ, ચક્ષુઇન્દ્રિયનો ભોગ. આપણે અહીંયા મંદિરથી બહાર જઈએ આપણે ઘરે આવી જશું તો પણ એ જ વિષય આવશે કે ને, કે અરે ગરમી થાય છે તો પંખો ચાલુ કરીએ, અંધારું પડે છે લાઇટ ચાલુ કરીએ. આ પાંચ ઇન્દ્રિયના ભોગ એમાં જ જીવ નિરંતર ડૂબેલો રહે છે, એને ત્રણ પ્રકારની વિપરીતતા લાગુ પડે છે. કેમ કે જ્યાં આ આત્મા છે અને એમાં એનું જે વસ્તુ સ્વરૂપ છે એને યથાર્થ જાણીને એમાં લીન ન થાય ત્યાં સુધી આ બધી ભૂલો જીવની થયા જ કરે. ચાલો હવે આગળ વાંચીએ. જો 132 ક્વેશ્ચન લઈએ છીએ પ્રશ્નોત્તરમાં, જો નિમિત્ત અને ઉપાદાન બંને ભેગા મળીને કાર્ય કરે છે એમ જાણે તેના જ્ઞાનમાં શું દોષ? આ પુરુષાર્થની વાત ચાલુ છે કે ભાઈ ઠીક છે, તમે એમ કહો છો કે અમે પુરુષાર્થ નથી કરતા, પણ જો અમે પણ તો મંદિરનો સહારો લઈએ છીએ. અમે અહીંયા મંદિરમાં આવ્યા, મંદિર અમારા માટે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, અમને અહીંયાથી સમ્યક દર્શન પ્રાપ્ત થશે. તો નિમિત્ત એટલે મંદિર અને હું ઉપાદાન, બે મળીને કામ કરે તો શું વાંધો? જો મૂળ ખરું કારણ તો ઉપાદાન છે. આ ઉપાદાન નિમિત્ત તો આપણે આગળ ઉપાદાન નિમિત્ત અધિકારમાં બહુ ડિટેલમાં જોઈને આવ્યા છે. મૂળ ખરું કારણ તો ઉપાદાન છે, તેને ઓળખ્યું નથી, અને નિમિત્ત ઉપાદાન બંને મૂળ કારણ પણ જાણ્યા, તેથી ત્યાં કારણ વિપરીતતા થઈ. ખરું કાર્ય તો નિમિત્ત ઉપાદાનથી થવાનું છે, દ્રવ્ય પોતે પોતાની પર્યાયરૂપ પરિણમે ને, જે દ્રવ્ય સ્વયં પરિણમે તેને ઉપાદાન કહેવાય. કોઈ અન્ય દ્રવ્ય આવીને કઈ કાર્ય કરી આપે એવું હોત તો પછી ઈશ્વર જેવું કોઈ હોવું જોઈએ જે આપણા બધાને કંઈક ને કંઈક કરી આપે, તો આપણે ઉપાદાન એ નિમિત્ત એમ કરીને એવું કંઈક હોવું જોઈતું હતું. પણ એવું જો થાય તો ઈશ્વરની બધા સિદ્ધાંતો ઊંધા જઈએ. આપણે જૈન ધર્મનો તો મહાસિદ્ધાંત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. તો જે આવું માને કે દેવ સાથે કાર્ય કરીને કરી શકે તો એને કારણ વિપરીતતા થાય. ત્રણે ઓપરેટ કરશે. બીજું, ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં ઉપસ્થિત હોય છે, તેથી નિમિત્તને ઉપચાર માત્ર કારણ કહેવામાં આવે છે. એ તો હોય છે એટલે ખાલી એને ઉપચારથી જ કહેવાય છે. એવા સ્વરૂપને તેને ન ઓળખ્યું એટલે ઉપાદાન નિમિત્તના મૂળભૂત વસ્તુ સ્વરૂપને ન ઓળખ્યું, તેથી સ્વરૂપ વિપરીતતા થઈ. આપણે આપણું કાર્ય જ્યારે પણ થશે ત્યારે ત્યાં જે પણ વસ્તુ મોજુદ હશે એના પર નિમિત્તપણાનો આરોપ અપાય છે. ભલે આમ ક્રમબદ્ધ પર્યાયના એંગલથી કહીએ તો નિમિત્ત પણ ફિક્સ છે, પણ આમ પુરુષાર્થના એંગલથી કહીએ તો નિમિત્ત ફિક્સ નથી. એ તો ત્યારે જે મોજુદ છે એને નિમિત્ત કહેવાય. હવે જેવી રીતના આપણને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીથી થઈ શકે, મંદિરથી થઈ શકે, પંચકલ્યાણ પ્રતિષ્ઠામાં આપણે ભગવાનની જે સ્થાપના છે એનાથી થઈ શકે. આપણે નરક ગતિમાં જશું તો તીવ્ર વેદના હશે તો એનાથી સમ્યક દર્શન થઈ જશે. અથવા તો આપણે દેવગતિમાં જશું, સંન્યાસી નંદીશ્વર આદિના દર્શન કરવા જશું તો આવે છે ને પ્રતિમાના દર્શન કરવાની, સમ્યક દર્શન થઈ જશે. તો ત્યારે તો જ્યાં તે ઉચિત નિમિત્ત છે એને નિમિત્ત કહેવાય. પણ કાર્ય કોને કર્યું? કાર્ય તો પોતે, જીવે પોતાના જ જ્ઞાનમાં તત્વનો સાચો નિર્ણય કરીને પોતાના આત્મામાં લીન થયા ત્યારે બહાર વાળાને નિમિત્ત કહેવાય. આને સ્વરૂપ વિપરીતતા કહી. બરાબર. હવે સર, દરેક દ્રવ્ય હંમેશા પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહીં, એવી ભિન્નતા ન માનતા ઉપાદાન અને નિમિત્ત બંને મળીને કાર્ય કરે એ માની, એવી બંનેની અભિન્નતાને લીધે તેને ભેદા ભેદ વિપરીતતા છે. બે દ્રવ્ય જુદા છે, એ બે દ્રવ્ય જુદા છે એટલે એક થઈને કાર્ય કરી શકતા નથી, ત્યાં જ ભેદા ભેદ વિપરીતતા થઈ ગઈ. ખ્યાલ આવ્યો? જો આગળ 133, દ્રવ્ય લિંગી મિથ્યાદ્રષ્ટિ મુનિની ધર્મ સાધનામાં અન્ય સાપણો શું છે? એટલે એ જે પુરુષાર્થ કરે છે એ પુરુષાર્થમાં અન્યતાપણું શું છે, શું ઊંધું કરે છે? દ્રવ્યલિંગી મુનિ વિષય સુખાદિના ફળ નરકાદિ છે, શરીર અસુચિમય છે, વિનાશિક છે, પોષણ કરવા યોગ્ય નથી, અને કુટુંબાદિક સ્વાર્થના સગા છે, ઇત્યાદિ પરદ્રવ્યના દોષને વિચારીને તેનો ત્યાગ કરે છે. સમ્યક દ્રષ્ટિજીવ કેવો વિચાર કરે? બધા પર દ્રવ્ય છે, આ લોકમાં 6 દ્રવ્ય રહેલા છે, એમાં હું એક જીવ દ્રવ્ય છું, સાથે આ અનંત અનંત બીજા જીવ દ્રવ્ય છે, બીજા પુત્ગલ દ્રવ્ય છે, બધા પર પોતાની રીતે પરિણમન કરે. મને કોઈ સુખ દુઃખ ઉપજાવી શકતું નથી, મારા દુઃખનું કારણ કોઈ નથી, મારા સુખનું કારણ કોઈ. બરાબર. એટલી એમને સ્વતંત્રતા હોય છે, એક એક પરમાણુની, એક એક જીવ દ્રવ્યની એમના જ્ઞાનમાં સ્વતંત્રતા. એની બદલે અહીંયા દ્રવ્યલિંગી મુનિ એ શું વિચાર કર્યો કે જો વિષય સુખ થી મને નરકાદી મળશે, આમ કરવાથી આમ થશે, શરીર અશુચિમય છે, આ પૂતગલ છે અશુચિ છે, વિનાશિક છે, પોષણ કરવા યોગ્ય નથી, કુટુંબ આદિ સ્વાર્થના સજા છે, આ બધા છે ને વૈરાગ્ય ઉત્પન્ન કરવા વાળા છે. એ દ્રષ્ટિએ વિચાર કરે તો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, બરાબર છે, પણ ખરેખર એ દ્રષ્ટિ સાચી નથી, એ સમ્યક જ્ઞાન નથી. કેમ કે ખરેખર તો એ બધા અન્ય દ્રવ્ય છે ને. આ શરીર આપણે બાર ભાવના તરીકે વિચાર કરીએ કે ભાઈ શરીર અશુચિ છે, નવ દ્વાર બહેરી અસી દેહ કરે કે યારી, બરાબર. આપણે એ બધું એ રીતે વિચાર કરીએ, એ વિચાર કરવા દ્રષ્ટિએ, એ એંગલ થી વિચાર કરવા દ્રષ્ટિએ બરાબર છે, પણ ખરેખર તો આ પણ પૂતગલ પરમાણુ નો સ્કંદ છે ને. જેવી રીતના શાસ્ત્ર છે, આ શાસ્ત્ર છે તો એને આપણે કેટલો આમ રિસ્પેક્ટ આપે, જીનવાણી માતા છે એના પગે રાખીએ, આ પણ પૂતગલ પરમાણુ નો સ્કંદ છે ને. અને હાથ છે એ પણ પૂતગલ પરમાણુ નો સ્કંદ છે. ફંડામેન્ટલી જોઈએ તો બંનેમાં પૂતગલ પરમાણુ તો સેમ છે. આનો સ્કંદ ખાલી જુદી જાતનો છે, આ સ્કંદ જુદી જાતનો છે. એમ વિચાર કરે તો કેવો આહાર વર્ગણા છે, ખ્યાલ આવે ને. પૂતગલ પરમાણુના સ્કંદ થઈને 23 જુદા જુદા જાતના સ્કંદ બને, એને વર્ગણા છે. એમાંથી એક જાતની વર્ગણા એ આહાર વર્ગણા છે. એમાંથી આ શરીર બને, જેટલું પણ દેખાય છે ને બધું આહાર વર્ગણાથી બને. તો એકદેવ સિમિલર ટાઈપની વર્ગણા છે. હવે સમ્યક દ્રષ્ટિ જીવને આવો પોતાના જ્ઞાનમાં દરેક પરમાણુની સ્વતંત્રતાનો વિચાર છે, એના માટે તો શ્રીમદજી જે છે ને, મહેલ મસાન મરણ અયુ જીવન કંચન કાચ, બધું સમાન છે એમ, એ જાતની એમની દ્રષ્ટિ હોય છે. અને અહીંયા કઈ જાતની દ્રષ્ટિ, જો આ સારું આ ખરાબ, આ શરીર ખરાબ, આ વૈરાગ્ય સારું, આ લગ્ન વિલંબર દશા સારી, આ સારા ખરાબ ની માન્યતા જે પર પદાર્થમાં છે ને, એ તે દ્રષ્ટિ ખોટી, ખ્યાલ આવે ને. કેમ જો આગળ વાંચે, ઇત્યાદિ પરદ્રવ્યના દોષને વિચારી તેનો ત્યાગ કરે છે. પરદ્રવ્યના દોષને વિચારી, પરદ્રવ્યમાં દોષ જ નહોતો, ખરેખર તો દોષ પોતાની માન્યતામાં હતો, તો એ પોતાની માન્યતા ન સુધરી અને પરદ્રવ્યમાં દોષને દેખીને એને ત્યાગ કર્યો. એ તો જ્યારે લોભી વ્યક્તિ હોય, લોભી વ્યક્તિ હોય તો બધી વસ્તુનો પરિગ્રહ કરે, અને અહીંયા વૈરાગી વ્યક્તિ છે તેને બધી વસ્તુને છોડી દીધી. તો જેવી રીતના આપણે નોર્મલ દિવસોમાં 2-3 વાર જમીએ છીએ, અને અમુક દિવસોમાં આપણે ઉપવાસ કર્યો તો પેલું ખાધું નહીં અને અહીંયા ખાધું, એવી રીતના ઓલાએ પરદ્રવ્યનો સંચય કર્યો અને અમે ન કર્યો, પણ ખરેખર તો આત્માથી બધી જ વસ્તુ દૂર છે ને. આત્માની વાત તો ક્યાંય આવી જ નહીં, ખ્યાલ આવે ને. જો એ ઇત્યાદિ પરદ્રવ્યના દોષને વિચારી તેનો ત્યાગ કરે છે, તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ મોક્ષ છે, તપચરણ આદિ પવિત્ર ફળ આપનારા છે. જે ઉપર બધું થોડું નેગેટિવ નેગેટિવ, ખરાબ છે ખરાબ છે ખરાબ છે, આ સારું છે સારું છે સારું છે, એ રીતે કહે છે. તપચરણ આદિ પવિત્ર ફળને આપનારા છે, એ વડે શરીર શોષણ કરવા યોગ્ય છે, તથા દેવશાસ્ત્ર દેવગુરુ શાસ્ત્રાદિ હિતકારી છે, ઇત્યાદિ પરદ્રવ્યનો ગુણ વિચારી તેને અંગીકાર કરે છે. જો પરદ્રવ્યનો દોષ વિચારી તેને ત્યાગ કરે છે, પરદ્રવ્યનો ગુણ વિચારી તેને અંગીકાર કરે છે. હવે ખરેખર પરદ્રવ્યનો ત્યાગ કે અંગીકાર કશું જ નથી, કેમ કે આપણા હાથમાં જ નથી. પણ ત્યાં અહીંયા તો દ્રવ્યલિંગી કીધું છે, જો નામ બધું દ્રવ્યલિંગી, પણ આ કરે છે કોણ? આપણે જ કરીએ છીએ, આવી રીતે આપણે જ કરીએ છીએ. કે નહીં, પર્વના દિવસો હોય તો વ્રત ઉપવાસ આદિ કરીએ છીએ, કેવી બુદ્ધિથી કરીએ છીએ કે આ કરવા યોગ્ય છે, આ સારું છે, અને પછી આમ નોર્મલ દિવસોમાં આ ભાઈ શરીર છે આમ છે તેમ છે, આ તો વિસ્તારનો પોટલો છે, કરવા યોગ્ય નથી એમ, એ આપણે આપણા જ્ઞાનમાં આવું છે કે નહીં. જો ખરેખર દ્રવ્યલિંગી મુનિ હોય ને, એ દ્રવ્યલિંગી મુનિ તો ઘણા આગળની ભૂમિકામાં છે. એમણે પણ ઘણી વાર તો દ્રવ્યલિંગી મુનિ 11 અંગ સુધીનો સ્વાધ્યાય કરે છે. એમને નહીં ખબર હોય આત્મા શું છે, એમને આત્માના જ્ઞાનાદિ ગુણોની નહીં ખબર. એમના વિચારોમાં તો જે સૂક્ષ્મ ભૂલ રહી જાય છે એ તો ઘણી સૂક્ષ્મ હોય છે, આવી ફૂલ ભૂલ ના હોય એમના જ્ઞાનમાં, ખ્યાલ આવે છે? વાતો ખાલી જે સાધારણ વ્યક્તિ છે, હવે સાધારણ વ્યક્તિઓ એ પણ દ્રવ્ય લઈને લઈ શકે ને, તો એમને પણ આવી ભૂલો થઈ શકે એ એંગલથી મેં કીધું છે. પણ ખરેખર આ બધી ભૂલો તો એવી મોટી મોટી ભૂલો છે જે આપણે જ આવી બધી ભૂલો થતી હોય, એટલે આપણે આની સાથે કોરિલેટ કરવું જોઈએ. જો તો ઇત્યાદિ પરદ્રવ્યનો ગુણ વિચારી તેને અંગીકાર કરે છે. આ શું થયું કે દ્રવ્યલિંગી મુનિરાજની ધર્મ સાધનામાં અન્યથાપણું શું છે? એટલે અન્ય ધર્મના નામે જે સાધના થાય છે એમાં અન્યથાપણું શું છે? હવે જો આગળ ઇત્યાદિ પ્રકારથી કોઈ પર પદાર્થને બુરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પર પદાર્થને ભલા જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે પરદ્રવ્યમાં ઇષ્ટ અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ તો મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધા નથી, વળી એ જ શ્રદ્ધા નથી તેને ઉદાસીનતા પણ દ્વેષ બુદ્ધિરૂપ હોય છે. જો અહીંયા સાચું કે છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જેને હજી તત્વની સાચી શ્રદ્ધા નથી તેને એને અંતરમાં જે અરે આ શરીર આ તો પોતા પ્રત્યે કદાચ એટલું ન પણ થાય, પણ હવે અન્ય જેવી રીતના હવે એને તીવ્ર બ્રહ્મચર્યાદીની ભાવના હોય તો અરે સ્ત્રીનું શરીર એટલે તો આમ દોષનો પોટલો, હા દૂર દૂર દૂર. એ તો પરદ્રવ્યમાં જે એને ઉદાસીનતા આવી તો દ્વેષ બુદ્ધિ પૂર્વક આવી નથી, નહીં નહીં. જ્યાં સાચો તત્વનો નિર્ણય નથી ત્યાં એ પુદ્ગલમાં પણ દ્વેષરૂપ બુદ્ધિ કરે છે, ખ્યાલ આવે ને? અને જે આ વ્રત આદિ શુભ ભાવ છે એ શુભ ભાવમાં એને રાગરૂપ બુદ્ધિ, રાગનો રાગ છે, શુભ ભાવમાં રાગ બુદ્ધિ છે અને પાપ ભાવમાં દ્વેષરૂપ બુદ્ધિ છે, ખ્યાલ આવે ને? એ જ શ્રદ્ધા નથી એ જ શ્રદ્ધા નથી તેને ઉદાસીનતા પણ દ્વેષરૂપ હોય છે, કારણ કે કોઈને બુરા જાણવા તેનું નામ દ્વેષ છે. આ દ્રવ્યલિંગી મુનિ શું કરે છે? દ્રવ્યલિંગી મુનિ એટલે આપણે શું કરીએ છીએ કે જ્યાં ધર્મ છે એ વસ્તુને હજી જાણતા નથી અને હજી પર પદાર્થમાં સારું ખરાબની બુદ્ધિ છે, તો એ તો સાત તત્વોમાં બંધ તત્વોની ભૂલ છે ને, કે પાપને સારા જાણવા અને સોરી પુણ્યને સારા જાણવા અને પાપને ખરાબ જાણવા, એ તો બંધ તત્વની અન્યતા માન્યતા છે, એ સાત તત્વોની ભૂલ. અને એકની ભૂલ હોય તો સાતેવની ભૂલ છે. એટલે આ જાતની ભૂલ નિરંતર આપણી આપણા હૃદયમાં કંઈક સૂક્ષ્મ ભૂલ આવી થયા રાખે. તો અહીંયા આગળ કહ્યું ને, જો એ પણ વિચારવા એવું છે આપણા એંગલથી, જો 126 માં જે નીચે કહ્યું ને ફરીથી એક વાર વાંચ્યું, 126 નીચે છેલ્લો પેરેગ્રાફ, જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ કર્યું છે. બોલો માતા, જીવે કરવા યોગ્ય શું છે? સ્વાધ્યાય કરે, વસ્તુનું સ્વરૂપ વ્યવસ્થિત વાંચી સમજી ખૂબ વિચાર કરી અને એને પોતાના અંતરમાં ઉતારવાનો પ્રયાસ કરે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ્યાં સુધી આપણી માન્યતામાં ન આવે ત્યાં સુધી જીવનો ઉલટો પુરુષાર્થ થાય છે અને જીવ મિથ્યા દ્રષ્ટિ રહે. અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે ને એક હજી સાતમા અધિકારમાં છે, આઈ થિંક ત્યાં એવી રીતના લખ્યું છે કે આપણા જ્ઞાનમાં વસ્તુનો વિચાર કરે તો જીવ આવો હશે કે આવો હશે એમ બે પડકા ઉભા થાય ને, તો ત્યાં પ્રબળ યુક્તિ કઈ છે અને નિર્બળ યુક્તિ કઈ છે એવો વિચાર કરે. પ્રબળ યુક્તિ એટલે નિર્બળ યુક્તિ એટલે કે આમ એટલે વિક સાઈડ સીમ્સ મોર પાવરફુલ, એમ મોર પાવરફુલ એટલે ક્યાં વજન લાગે છે, એટલે જીવમાં સુખ છે કે નથી, આ મને જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ જીવ હશે કે નહીં હોય, આપણા જ્ઞાનમાં આવું તત્વ ચિંતન કરે એવું એના લખ્યું છે. પછી ત્યાં શું કીધું કે જો પ્રબળ યુક્તિ જે હોય એ પ્રબળ યુક્તિ ને એટલે જ્યાં લાગે કે આ વસ્તુ આમ આ બે માંથી આ પડતું વધારે સ્ટ્રોંગર છે એને શાસ્ત્ર સાથે મિલાન કરે અને જેવું શાસ્ત્રનો ઉપદેશ છે જો એવું જ આપણું નિર્ણય હોય તો વસ્તુ આમ જ છે એવો નિર્ણય છે. અને જો નિર્બળ જે આપણને પ્રબળ લાગે પણ શાસ્ત્રમાં એનાથી અન્યથા ઉપદેશ હોય તો પોતાના જ્ઞાનમાં એને ફરીથી વિચાર કરી જોઈએ, આમાં ફરીથી ચેક કરે એમ ન કીધું શાસ્ત્રમાં, પોતાના જ્ઞાનમાં એને ફરીથી વિચાર કરી જોઈએ. અને જેવું શાસ્ત્રનો ઉપદેશ છે એવો જ્યાં સુધી પોતાના જ્ઞાનમાં નિર્ણય ન થાય ત્યાં સુધી તત્વ વિચારનો આવો પ્રયાસ કર્યા કરે. જીવને સંન્યાસ દર્શન પ્રાપ્ત કરવા માટે કરવાનું શું? તો શાસ્ત્ર સ્વાધ્યાય અને જે સિદ્ધાંતો અંદર કીધા છે એના પર ખૂબ વિચાર કરો. કમસે કમ 50-50 રેશિયો રાખવો જોઈએ કે જેટલું વાંચો ને અડધો કલાક વાંચો તો અડધો કલાક વિચાર કરો કે ભાઈ જેવું આમાં કહે છે એવું મને બેસે છે કે નહીં. તો આ ખાલી પરિભાષાઓ આપણે વાંચી જઈએ અને આપણું જ્ઞાન તો એવું છે સ્ટ્રોંગ, યાદ રહી જાય બધું. એક જ વસ્તુ વારે ઘડીએ વાંચીએ તો યાદ રહી જાય છે. તો જેવું વાંચ્યું છે એવું ખરેખર મને બેસે છે કે નહીં એ પોતાની જાતને ચેલેન્જ કરે એને તત્વ નિર્ણય છે, તત્વ વિચાર છે. જો એક ક્વેશ્ચન હજી લઈ લઈએ. 134 દ્રવ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે એનું કારણ કોઈ કર્મ હશે કે ત્યાં પુરુષાર્થ, અને ત્યાં પુરુષાર્થ શું કરે? જો બધી પુરુષાર્થની હજી વાતો કરે તો જો ના દ્રવ્યલિંગી મુનિને ભ્રમ થાય છે તો ત્યાં કોઈ કર્મનો દોષ નથી, ત્યાં કોઈ કર્મનો દોષ નથી. સાચા ઉપાયથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે. ઘણી વાર માતાજીની તત્વ ચર્ચા સાંભળીને તો ઘણા એમને પૂછે કે આમ જેવી ઉપયોગની સ્થિરતા કરવાની કોશિશ કરીએ છીએ પણ એવી રહેતી નથી, તો અમે હજી ક્યાં ઉણપ આવી જાય છે, ક્યાં ફૂટે છે? તો માતાજી એક જ આન્સર આપે, તમે જેવી રુચિ જોઈએ એવી રહેતી નથી, એટલે પુરુષાર્થ એવો ઉપડતો નથી. એટલે ખરેખર શું કહે છે કે ભાઈ હજી તમારી રુચિ વધારો તો તમારો ઊંડો પુરુષાર્થ થાય. અહીંયા જો આપણને એ કીધું ને કે સાચા ઉપદેશથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે, દ્રવ્યલિંગી મુનિને ભ્રમ રહી ગયો તો એનું કારણ શું? કોઈ કર્મ નથી, કોઈ શરીર નથી, કોઈ બહારની વસ્તુ નથી. પોતે સાચો નિર્ણય કરે તો સાચો નિર્ણય થાય છે, બરાબર ને? સાચા ઉપદેશથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે, પણ સાચો પુરુષાર્થ કરતો નથી જેથી ભ્રમ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્ત કારણ જે મોહ કર્મ તેનો પણ ઉપશમ થાય અને તે ભ્રમ દૂર થાય છે. કારણ કે તત્વ નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહના સ્થિતિ અનુભવ પણ ઘટે છે. ખરેખર કર્મ તો જો તમે જે કર્મ સિદ્ધાંત વાંચો ને કર્ણાયોગનો, તો કર્મ તો કઈ પાવરફુલ છે જ નહીં, ભલે છે એના બંધ સત્તા ઉદય, એના ઉપશમ, એના સંક્રમણ બધું જ થાય છે, પણ ખરેખર જ્યાં જીવ પોતાના પરિણામમાં ડૂબે છે તો ત્યાં કર્મના ભૂકે ભૂકા બોલાય જાય. તો કર્મને તો કઈ કરવું પડતું જ નથી, ઓટોમેટિકલી બધું થઈ જાય. જો આ રીતે આપણે દ્રવ્યલિંગી મુનિના માધ્યમથી આપણે પુરુષાર્થની ચર્ચા કરી રહ્યા છીએ. પાંચ સમવાયમાં પુરુષાર્થ સમવાયની ચર્ચા ચાલે છે, એમાં દ્રવ્યલિંગી મુનિરાજનું એક્ઝામ્પલ લીધું છે, પણ એ બધા સિદ્ધાંતો જે અહીંયા કહે છે એ તો બધા આપણને જ લાગુ પડે છે. જીવે પોતાનું કલ્યાણ કરવા માટે ક્યાં ક્યાં આપણી ભૂલ રહી જાય છે જો એ એંગલથી આને વિચાર કરો તો આપણને ખરેખર આમ જાણે વેરી આમ રિવીલિંગ વસ્તુ છે. અરે હા, જો મારી આમ પણ ભૂલ રહી છે, મારી આમ પણ ભૂલ રહી છે. જીવ જેવો વિચાર કરે ને એનાથી એને અંદરથી માર્ગ મળે. શાસ્ત્રમાં તો માર્ગ છે, શ્રીમદજી છે ને શાસ્ત્રમાં માર્ગ છે. મર્મ ક્યાં છે? જ્ઞાનીના એવી રીતે જીવ જ્યાં વિચાર કરે છે એ એંગલથી વિચાર કરે તો પોતાની ક્યાં ભૂલ થાય છે એને આમાંથી ખબર પડે છે. જો આમાં 135 થી હજી પુરુષાર્થની થોડીક ચર્ચા આવે જ આગળ, કે આપણે હજી આગળ એની ચર્ચા કરવાની. હે જિનવાણી ભારતી તો જપો દિન રે जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जिन वाणी के ज्ञान ते तुझे लोकालो सो वाणी मस्तक नमो सदा देखूं। बोले जिन वाणी मातरम जय।